समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारनी गाथा 127 चाले छे। गाथा 127 नो गाथार्थ टीका अने भावार्थ कर्या छे अने पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनमांथी કેટલાક અંશ પણ આપણે કર્યા છે। આજે વિશેષ અંશો કરતા પહેલા ગાથા 127નું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 127માં એમ કહેવામાં આવ્યું કે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે, તેથી એ કર્મને કરે છે, અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી। પ્રશ્ન એવો કર્યો પહેલા કે જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે, અને એના ઉત્તર રૂપે એમ કહ્યું કે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે એનાથી એને કર્મ બંધાય છે, અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તેથી જ્ઞાનીને કર્મ બંધાતા નથી। અહીંયા ભાવકર્મની વાત છે, જડ કર્મની તો વાત જ નથી। જ્ઞાની કે અજ્ઞાની બેમાંથી કોઈ જડ કર્મને તો કરતા નથી, એટલે અહીંયા જે વાત છે તે ભાવ કર્મની વાત છે। એમાં પેલા અજ્ઞાનીની વાત લીધી કે અજ્ઞાનીને સ્વ અને પરનો વિવેક નથી, એટલે એને ભેદ જ્ઞાન નથી, એટલે સ્વ અને પરના એકત્વના ભાવે એ વર્તે છે, એમાં એકરૂપતા કરી અને એ રાગ દ્વેષના પરિણામ કરે છે, અને એમ કરતા એ રાગી દ્વેષી થાય છે। સ્વ શું છે એ એને ખ્યાલ નથી, એટલે એવો એ રાગી દ્વેષી થતો આશરો કરે છે, અને એમ એને ભાવ બંધ થાય છે। જ્યારે જ્ઞાનીને સ્વ અને પરનો વિવેક છે, એટલે સ્વ શું છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એનો એને ખ્યાલ છે, એટલે એના જે ભાવ છે તે એવા સ્વ પરના ભેદ જ્ઞાનને કારણે રાગ દ્વેષરૂપ થતા નથી। એ રાગને દ્વેષને પોતાના જાણતો નથી, એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે દેખે છે, તેથી એને એવા રાગ દ્વેષના પરિણામ થતા નથી કે એ પોતે રાગવેશના ભાવે થતો નથી, તેથી તેને એવા ભાવકર્મનો બંધ પડતો નથી। આ સામાન્ય અર્થ આપણે ટીકામાંથી કર્યો, અને પછી આપણે ઘણો વિસ્તાર કર્યો છે અને ભાવાર્થ પણ કર્યો છે। એ પછી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે, હવે વધારે અંશ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 5મો, એના પાના નંબર 234, એમાં છેલ્લી લીટીમાં કહે છે કે ભગવાન આત્મા જાણન દેખન સ્વભાવરૂપ જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ છે। આત્મા અનાદિ સામાન્ય જ્ઞાન સ્વભાવ, અનાદિ સામાન્ય દર્શન સ્વભાવ, અનાદિ સામાન્ય આનંદ સ્વભાવ, અનાદિ સામાન્ય પુરુષાર્થ સ્વભાવ, એમ અનાદિ સામાન્ય અનંત ગુણ સ્વભાવમય વસ્તુ છે। ભગવાન આત્મા સામાન્ય અનંત ગુણ સ્વભાવમય વસ્તુ છે, અને રાગાદિ ભાવ એનાથી ભિન્ન ચીજ છે, પરંતુ સ્વ પરના એકત્વના અધ્યાસને કારણે અજ્ઞાની પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો છે. આત્માનું સ્વરૂપ તો અજ્ઞાનીને પણ એવું જ છે, પણ એને ભાન નથી, એ પોતે પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયો છે. ખરેખર તો એમ કહેવા કરતા એમ કહીએ કે એને ક્યારેય સ્વભાવનો અનુભવ થયો જ નથી. સ્વભાવથી ભ્રષ્ટ થયો છે એટલે ખરેખર તો એ કંઈ એમ નથી કે પહેલા સ્વભાવમાં હતો અને પછી ત્યાંથી ભ્રષ્ટ થયો છે, એમ કહેવાનો આશય નથી. પણ એ પહેલેથી જ અનાદિથી એમ સ્વભાવ ભ્રષ્ટ તરીકે જ પરિણમી રહ્યો છે. એને પોતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ કેવો છે, પોતાનું કેવું સ્વરૂપ છે એનો ખ્યાલ જ નથી. એને સ્વ એટલે પોતે અને બીજું જે કંઈ છે તે પર, એ બધા સાથે એને ક્યાંક ને ક્યાંક એકત્વ છે. એકત્વ છે એટલું જ નહીં, મમત્વ પણ છે. અને પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી એટલે બીજાની સાથે ભેળસેળ કરી અને પોતાને માને છે, એવી એની શ્રદ્ધા છે. પણ ખરેખર શું છે એ અહીંયા ગુરુદેવે સમજાવ્યું કે અનંત ગુણ સ્વભાવમય વસ્તુ છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. એ અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે પણ એ તો એમ જ છે, અને એ વખતે પણ એના દ્રવ્યમાં કોઈ મલિનતા વ્યાપી નથી. એ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ ત્રિકાળ નાયક જ છે. આ જે કંઈ દયાદાન વ્રત ભક્તિના ભાવ, પૂજાના ભાવ, એ બધા ભાવ છે એ તો શુભ ભાવ છે, અથવા તો હિંસા ચોરી જુઠ્ઠું એના ભાવ છે એ અશુભ ભાવ છે. એમાંના બેમાંથી કોઈ પણ પ્રકારના ભાવ આત્માના નથી, આત્માનો એવો સ્વભાવ નથી, આત્મામાં એવા ગુણ નથી. એટલે અજ્ઞાનીને એવી ખોટી શ્રદ્ધા છે કે આ શુભ ભાવ છે એનાથી મને કલ્યાણ થશે, મારા આત્માનું કલ્યાણ થશે, એવી એની ઊંધી શ્રદ્ધા છે. અને એમ કરી અને એ શુભ ભાવને ધર્મ માની અને એ પ્રવર્તે છે તો શુભ ભાવે રહ્યો છે, પણ એથી કરીને કંઈ એને ધર્મ થશે એમ નથી. શ્રદ્ધા મિથ્યા છે તો પછી પરિણામ પણ એવા જ આવશે. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે, એટલે મિથ્યાત્વને કારણે તો ચાર ગતિમાં રખડવાનું થશે. પરમેશ્વરનો માર્ગ, વિતરાગનો માર્ગ, જિનેશ્વર ભગવાનનો માર્ગ તો એનાથી તદ્દન વિપરીત છે, તદ્દન જુદો છે. એ તો વિતરાગ સ્વરૂપ છે. જિનેશ્વરનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એ માર્ગ જ વિતરાગ સ્વરૂપ છે. એમાં તો વિતરાગતા વ્યાપે છે, એ તો વિતરાગ પરિણામ છે, એ કંઈ શુભાશુભ પરિણામ નથી, એ તો વિતરાગી પરિણામ છે. પણ અજ્ઞાનીને આનો ખ્યાલ નથી, આનું જ્ઞાન નથી, આનું ભાન નથી, એટલે એ પોતાને અજ્ઞાની માને છે, પોતાને રાગી માને છે, દ્વેષી માને છે, અને એમ કરતા એ રાગ દ્વેષ ભાવે વર્તો એ કર્મને કરે છે. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવિક ઉપજાયો, પછી નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એટલે કે પુણ્યને કારણે પુણ્યનો બંધ થયો, મુનિ થયો એટલે એને પુણ્યનો બંધ થયો, અને પુણ્યને કારણે એ નવમી ગ્રેવિક સુધી પહોંચ્યો, પણ આત્મજ્ઞાન વિના એ સુખ અને શાંતિને પામ્યો નહીં, સાચા સુખ અને શાંતિની એને પ્રાપ્તિ થઈ નહીં. મુનિવ્રત ધારણ કરીને મહાવ્રતનું પાલન કર્યું, 28 મૂળ ગુણ પાળ્યા, નગ્ન દિગંબર થયો, પણ એ બધી તો રાગની જળની ક્રિયા હતી, એટલે શુભ ભાવ હતો. બાહ્યમાં જે દ્રવ્યલિંગ છે એ તો શુભ ભાવ છે, અને એવા દ્રવ્યલિંગની સભાનતા હોય અને એવા વ્રત તપ આદિની સભાનતા વર્તે છે તો એ સમ્યક દર્શન વિના માત્ર શુભ ભાવ જ છે, એ સાચા અર્થમાં એ દ્રવ્યલિંગ પણ નથી. ભાવલિંગ મુનિને જ સાચા અર્થમાં દ્રવ્યલિંગ હોય છે. નિશ્ચયથી જેને ચારિત્ર છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવારૂપ ચારિત્ર છે, એને જ સાચું બાહ્યમાં ચારિત્ર કહેવાય. પણ નિશ્ચય ચારિત્ર નથી, સમ્યક દર્શન નથી, અને માત્ર મુનિપણું લઈ લીધું છે અને છઠ્ઠા ગુણસ્થાન જેવી એની બહારમાં સભાનતા વર્તે છે તો એ શુભભાવ છે, અને એના ફળરૂપે એને પુણ્યનો બંધ પડે અને એ દેવલોકમાં જાય, પણ એથી શું ફરી પાછો ત્યાંથી પડી અને એ મનુષ્યમાં કે તિરિંચમાં જાય છે, એટલે એથી કંઈ ધર્મ થતો નથી. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આવે છે તે સમય સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે, પરંતુ ક્રમબદ્ધનો સાચો નિર્ણય કોને હોય છે? જેને પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું ભાન થયું છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે, અને તેની પરિણમન ધારા પણ ક્રમબદ્ધ સમ્યક છે. અજ્ઞાનીને ક્રમબદ્ધનો નિર્ણય ક્યાં છે? કદાચ એને મુનિ થયો છે પણ સમ્યક દર્શન નથી, તો એને ક્રમબદ્ધનો નિર્ણય પણ નથી. સમ્યક દર્શન થયું નથી અને મુનિ દશા લીધી છે, તેથી કંઈ એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય નથી. ક્રમબદ્ધનો નિર્ણય સાચો નિર્ણય કોને હોય? સમ્યક દ્રષ્ટિને એવો સાચો નિર્ણય હોય. જેને સ્વભાવનું ભાન થયું હોય એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. બાકી ક્રમબદ્ધ વાંચી જઈએ સમજી જઈએ એટલે કંઈ ક્રમબદ્ધનો નિર્ણય થઈ જતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય શા માટે છે? ક્રમબદ્ધનો નિર્ણય કરવા પાછળનો આશય શું છે? અકર્તા ભાવ. ક્રમબદ્ધનો નિર્ણય કરતા અકર્તા ભાવ આવે, અને અકર્તા ભાવ આવે એટલે સ્વરૂપનું લક્ષ થાય. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એને બારમાં કંઈ કરવાનું છે જ નહીં એવો પાકો નિર્ધાર થઈ જાય છે, એટલે એને સાચા અર્થમાં અકર્તા ભાવનો ખ્યાલ આવે છે કે મારે જગતમાં ક્યાંય કંઈ કરવા પણ છે જ નહીં, મારું કોઈ કાર્ય જ છે નહીં, જગતના કામો હું કરી શકતો નથી, પરના કામો હું કરી શકતો નથી, અને એમાં ને એમાં એ ઊંડો ઉતરી જાય છે. એટલે પછી બારમાંથી બધેથી વૃત્તિને સંક્ષેપી લઈ અને પોતે પોતાના સ્વરૂપ તરફ જાય છે. એટલે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે એ અકર્તા ભાવનો નિર્ણય કરવા માટે છે, અને એવો અકર્તા ભાવનો નિર્ણય થાય છે એ તો ખરેખર સમ્યક નિર્ણય તો ત્યારે જ થયો કહેવાય કે જ્યારે એને સ્વભાવનું ભાન થયું હોય, જ્ઞાન થયું હોય, અને પછી સમ્યક દર્શન થાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન અનુભવ સહિત થાય, ત્યારે એ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય એને થાય છે, અને ત્યારે એને સાચા અર્થમાં અકર્તા ભાવ છે અને ભેદ જ્ઞાન પણ છે. એટલે આ બધું એ મોક્ષ માર્ગના પુરુષાર્થમાં પહેલા પગથિયાની વાત છે, એટલે કે સમ્યક્ત્વનો જે પુરુષાર્થ છે એને માટે છે. ક્રમબદ્ધનો નિર્ણય સાચો થયો કે પર્યાય ક્રમમાં થાય છે અને એક પછી એક જ પર્યાય જે થવાની છે તે જ થાય છે, આડીઅવળી પર્યાય થતી નથી. ક્રમમાં થાય છે એટલે ક્રમ નિયત છે, અને એક પછી એક જે પર્યાય જે થવાની છે તે જ થાય છે, કોઈ આડીઅવળી પર્યાય થતી નથી. એમાં મોતીની માળાનું ઉદાહરણ આપી અને ગુરુદેવે વાત સમજાવી છે કે મોતીની માળાની અંદર જે મણકા છે તે એક પછી એક ક્રમમાં છે, અને એવું બનતું નથી કે ચોથો મણકો બીજો થઈ જાય કે પાંચમો મણકો સાતમો થઈ જાય, એમ આડું અવળું કંઈ થઈ શકતું નથી. જે ક્રમમાં જે પર્યાય થાય છે એ જ ક્રમમાં જ થાય છે, આ વાત કરી છે. આમાં મુશ્કેલી સમજવામાં એ આવે છે કે એની સાથે સમયને જોડે છે. આપણને પહેલેથી આ ટેવ પડી છે કે પર્યાય બદલાય છે એટલે એની પર્યાયની જન્મ ક્ષણ છે એટલે એનો સમય છે, અને સમય સાથેની એની બદ્ધતા, જે સમયે થાય છે તે સમયે જ થાય છે એ વાત બરાબર છે, પણ કંઈ સમય એટલે કાળ એ કંઈ પર્યાયને બદલતો નથી. પર્યાય બદલાય છે તો કંઈ સમયને કારણે બદલાય છે? સમય એટલે કાળની પર્યાય, કાળ દ્રવ્ય જુદું છે એની એ સમય પર્યાય છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, આ સિદ્ધાંત આપણે બરાબર સમજી ચૂક્યા છીએ. એટલે એ વાત તો પાકી છે, નક્કી છે કે કાળ દ્રવ્ય છે એ કંઈ બીજા કોઈ દ્રવ્યની પર્યાય થાય છે તો એને કરનારું નથી, એ માત્ર નિમિત્ત કારણ છે. પર્યાય થાય છે એક સમયની પર્યાય, પછી બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, એમાં આપણે એ સમય જે છે એને શું કહીએ છીએ? એને નિમિત્ત કહીએ છીએ, અને નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત કાંઈ કરતું નથી. પેલી પર્યાય બદલાય છે તો બદલાય છે, એટલે આપણે સમયની તો સાપેક્ષતા સ્વીકારીએ છીએ, એટલે જે સમયે થવાની છે તે જ સમયે થાય એમાં ગૂંચવાઈ જવાની જરૂર નથી પ્રભુ. એમાં નિર્ણય જે કરવાનો છે એ બીજી રીતે કરવાનો છે, કે જે સમયે થવાની છે તે થવાની છે તે જ સમયે થાય. દરેક પર્યાય છે તે ખરેખર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એની જન્મક્ષણ છે, જ્યારે એ પર્યાય થાય છે એને એ જન્મક્ષણ કહેવામાં આવે છે. અને પર્યાયની સ્વતંત્રતા પણ આપણે આટલી બધી સમજ્યા છીએ કે પર્યાયના ષટકારકો એના પોતાના, એ છે છ કારક એના પોતાના છે. પર્યાય પોતે જ કરતા છે, પર્યાય છે એ પોતે જ કરતા છે, એ પોતે જ કર્મ છે. કાર્ય થયું એ પણ પર્યાય રૂપે જ થયું છે, એનો કરતા પણ પર્યાય પોતે જ છે. એમ નથી કે બીજો કોઈ આવીને એ પર્યાય કરે છે, એમ નથી. અરે એમ પણ નથી કે પૂર્વની પર્યાય હતી એનો નાશ થયો, એ વિલીન થઈ માટે આ નવી પર્યાય થઈ, એમ પણ નથી. પર્યાય પોતે સ્વતંત્ર રીતે થાય છે અને એના છ છ કારકો એના પોતાના છે. એ કરતા પણ પર્યાય પોતે છે, એનું કાર્ય એટલે કર્મ પણ એ પર્યાય પોતે છે, એનું સાધન એટલે કરણ એ પણ પર્યાય પોતે છે, એનું સંપ્રદાન એટલે જે માટે પર્યાય થઈ છે તે પર્યાય જેને પ્રાપ્ત થઈ તે એ સંપ્રદાન એ પણ પર્યાય પોતે જ છે, એનું ઉપાદાન જેમાંથી પર્યાય થઈ છે તે એ પણ પર્યાય પોતે છે, અને પર્યાયનું અધિકરણ એટલે એનો આધાર એ પણ પર્યાય પોતે જ છે. આમ છ છ કારકો પર્યાયના પોતાના જ છે. આટલી બધી સ્વતંત્રતા આપણે જાણીએ છીએ અને એની સાથે આ જે વાત મૂકી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ કે ક્રમબદ્ધ છે, જે પર્યાય થાય છે તે ક્રમમાં થાય છે, ક્રમ નિયત છે, એ ક્રમ બદલાતો નથી, એ ક્રમ છે તે નિયત છે, ક્રમ નિયત કહી છે. અને જે સમયે થાય છે તે સમયે થાય છે એ પણ સાથે કહ્યું, પણ એમાં સમયે કયો એટલે સમય સાથે ગૂંચવાઈ જવાની કાંઈ જરૂર નથી, કેમકે જ્યારે થાય છે એ એની જન્મક્ષણ છે, એટલે એમાં કંઈ ગૂંચવાળો કરવા જેવું નથી. ક્રમબદ્ધ છે એનો નિર્ણય જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મુખ્યતા શેની કરવાની છે, કે પર્યાય સ્વતંત્ર રીતે થાય છે અને એને આગી પાછી કરી શકાતી નથી, એટલે જે ક્રમમાં જે રીતે થાય છે તે રીતે જ થાય છે. અને જ્યારે આવો ક્રમબદ્ધપણું હોય, એનો સ્વીકાર આપણને થાય કે દરેક પર્યાય ક્રમબદ્ધપણે થાય જ છે, તો પછી હું શું કરું છું, એમાં મારે શું કરવાનું રહ્યું, હું એમાં કંઈ કરી શકું છું. એક પર્યાય થાય છે અને એના પછી બીજી પર્યાય થાય છે, એની વચ્ચે કોઈ તમને અવકાશ જ નથી કે તમે કંઈ કરો. બીજી રીતે તર્ક દ્વારા સમજીએ તો, આ પણ વાત આપણે પહેલા ઘણી વાર સમજાવી છે, શિબિરમાં પણ મેં આ વાત લીધી છે, કે તમે એક બીજી રીતે વિચાર કરો કે એક પર્યાય થઈ એક સમયની, એના પછી બીજા સમયે બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય, આવો પર્યાયનો પ્રવાહ ચાલે છે. એનો જો તમે સ્વીકાર કરો છો તો તમે વિચાર કરો કે એક પર્યાય અને બીજી પર્યાય એ બેની વચ્ચે એવો તમને અવકાશ મળે છે કે જેમાં તમે કંઈક ફેરફાર કરવા જઈ શકો? તમે કંઈ ફેરફાર નથી કરી શકતા. આ ક્રમબદ્ધનો નિર્ણય છે અને આ રીતે વિચાર કરતા ક્રમબદ્ધનો નિર્ણય થાય છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એને પછી અકર્તા ભાવ તો સહજ રીતે આવે, કે તો પછી મારે શું કરવાનું છે, હું કરનારો કોણ, કોણ કરે આ પર્યાય એના કારણે સ્વતંત્ર રીતે થાય છે અને ક્રમબદ્ધ થાય છે, એમાં કંઈ ફેરફાર પણ કરી શકાતો નથી, તો પછી હું શું કરી રહ્યો છું, હું શેના ફાંફા મારી રહ્યો છું, આ બધું શું ચાલે છે? એવો જેને નિર્ણય થાય છે એને અકર્તા ભાવ આવે છે, અને અકર્તા ભાવ આવે એટલે કે ક્યાંય મારે કંઈ કરવા પણ છે જ નહીં, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, જગતમાં બધી જ પર્યાયો ક્રમબદ્ધ થઈ રહી છે એટલે વ્યવસ્થિત થાય છે, જે કાળે જે થાય છે તે કાળે જ તે થાય છે, એમ કહે એટલે ગૂંચવાઈ જાય છે કે કાળ પાકશે ત્યારે, અમારો કાળ આવશે ત્યારે. અરે પ્રભુ, તારો કાળ પાકેલો છે, જયારે તું પુરુષાર્થ કરીશ ત્યારે તારો કાળ પાકેલો જ છે. પાંચ સમવાયને પણ બરાબર સમજતો નથી એટલે આ બધી મુશ્કેલી થઈ છે. પાંચ સમવાયમાં માત્ર પુરુષાર્થ છે એ જ એ કરી શકે છે, બાકીના ચારકને એ કંઈ કરી શકતો નથી, આ વાત પણ એ સમજતો નથી. અને ક્રમબદ્ધના નિર્ણયમાં પણ એને બીજો વિકલ્પ આવે છે, પ્રભુ એમ નથી, ક્રમબદ્ધનો નિર્ણય તો અકર્તા ભાવ માટેનો ઉત્કૃષ્ટ નિર્ણય છે, અને એવો નિર્ણય થતા અકર્તા ભાવ આવે છે, અને અકર્તા ભાવ આવે છે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે, અને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે એ પોતાના સ્વભાવનું જ્ઞાન અને ભાન કરે છે, એ અંદરમાં ઉતરી જાય છે, બધેથી પોતાના ઉપયોગને પાછો વાળીને એ ધ્રુવ તરફ ઉપયોગને વાળે છે, ને એમ કરતા એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે આ તો મોટામાં મોટો પુરુષાર્થ છે. અને સાચો ક્રમબદ્ધનો નિર્ણય તો ત્યારે જ થાય છે કે જયારે એને સમ્યક દર્શન થાય છે, પોતાના સ્વરૂપને એ અનુભવે છે, ત્યારે જ એ સાચો નિર્ણય છે. ભેદ જ્ઞાન કરે છે એ વાતમાં પણ આપણે એ વાત દીધી છે, સમજાવ્યું છે, એ રીતે જ સમજાવ્યું છે કે ભેદ જ્ઞાન અને સ્વાનુભૂતિ એ બે વચ્ચેનો શું સંબંધ છે. ટેમ્પામાં એ વાત બહુ સૂક્ષ્મતાથી લીધી હતી, ઘણો એનો વિસ્તાર પણ કર્યો હતો કે ભેદ જ્ઞાન જે છે એ ભેદ જ્ઞાન થવું અને આ તરફ સ્વાનુભૂતિ થવી એ બે વચ્ચેનો ખૂબ ગાઢ સંબંધ છે. સ્વથી પરનું જુદાપણું જણાવવું, ધારણા જ્ઞાન સુધી હોવું અને પછી જયારે અનુભવ થાય ત્યારે જે નિર્ણય થાય એ વખતે જે ભેદ જ્ઞાન વર્તે છે કે આ હું સ્વ અને બીજું બધું પર, એમ એ બધું છૂટું પડી જાય છે. અંદરમાં એ છૂટું પડેલું જ છે, એનો એને એ વખતે અનુભવ થાય છે. નાળિયેર બહુ પાકી ગયું હોય ને ત્યાર પછીથી અંદરનો પેલો ગોળો છૂટો પડી ગયો હોય, એવી રીતે ભગવાન આત્મા જયારે એ અનુભવ કરે છે ને ત્યારે એને છૂટો પડી ગયેલો અનુભવમાં આવે છે કે આ બીજા બધાથી તો હું જુદો છું, પણ આ બધું અને હું એનાથી સ્વ આ જુદો આ હું એવો એને અનુભવ થાય છે. અને એ વખતે એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે, એ વેદનમાં એ આનંદનું વેદન થાય છે. એટલે ક્રમબદ્ધનો સાચો નિર્ણય શું છે એની ઘણી જગ્યાએ ગુરુદેવે વાત કરી છે. ક્રમબદ્ધ પર્યાય આવું એક પુસ્તક છે, તત્વધારા.com પર એ પુસ્તક છે અને એક વખત બધાને વાંચી જવા ખાસ વિનંતી છે. ફરી ફરીને જ્યારે જ્યારે ગુરુદેવ આ વિશે ક્યારે કંઈ પણ વાત કરે ત્યારે તમને એને લીધે ઘણી સ્વસ્થતાઓ થશે. તો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આ વાત તો આવશે જ, ત્યારે આપણે વધારે વાત લઈશું, પણ અત્યારે થોડોક સામાન્ય પરિચય આપવા માટે આપણે આ વાત લીધી. અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આવે છે કે સમય સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે. હવે આ વાત એટલા માટે લીધી કે ઉપર જે વાત કરવામાં આવી એની ઉપરના પેરેગ્રાફમાં કે મુનિ વ્રત ધારણ કરી મહાવ્રતનું પાલન કર્યું, 28 મૂળ ગુણ પાળ્યા, નગ્ન દિગંબર થયો, પણ એ બધી તો રાગ જડની ક્રિયા હતી, અને પૃથક આત્માની ઓળખાણ કરીને અંતરનો સમ્યક પુરુષાર્થ કર્યો નહીં તો કાળલબ્ધિ શું કરે એમ કરીને વાત કરી હતી. એટલે પછી કાળલબ્ધિ વિશે એમ કહ્યું કે કાળલબ્ધિ પણ પુરુષાર્થ થતા પાકે છે. ભાઈ, ક્રમબદ્ધમાં તો અકર્તાપણાનો અનંત પુરુષાર્થ રહેલો છે. પુરુષાર્થ થાય તો કાળલબ્ધિ પાકે, કાળલબ્ધિ પણ પુરુષાર્થ થતા પાકે છે. આટલી બધી સ્પષ્ટ વાત અહીંયા કરી છે. કાળલબ્ધિ પાકે ત્યારે આપણો પુરુષાર્થ થશે એમ, કેવી ગાળા જેવી વાત, મૂર્ખાઈભરી વાત છે. લોકોને કાંઈ ભાન મળે નહીં, શાસ્ત્રનો અભ્યાસ નહીં, કોઈ વિવેક ન મળે અને કાળલબ્ધિ કાળલબ્ધિ બોલ્યા કરે, એક શબ્દનો પૂરો અર્થ પણ સમજે નહીં. કાળલબ્ધિ શું છે? પુરુષાર્થ જે છે એ જ્યારે થાય છે અને જે કાર્ય થાય છે તો એ સમયને કાળલબ્ધિ કહેવાય અથવા તો જન્મક્ષણ કહેવાય. જે કાર્ય થયું, જે પર્યાય એ વખતે થઈ એની જન્મક્ષણ કહો કે કાળલબ્ધિ છે. કાળલબ્ધિ એટલે શું? પુરુષાર્થ થાય છે અને કાર્ય થાય છે તો એ સમય છે, એની જન્મક્ષણ છે, એ વખતે કાળલબ્ધિ પાકી, એ કાર્ય માટે કાળલબ્ધિ. એટલે કાળલબ્ધિ પણ પુરુષાર્થ પાકે ત્યારે થાય છે, બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા. અને ક્રમબદ્ધમાં તો અકર્તાપણાનો અનંત પુરુષાર્થ રહેલો છે. અનંત પુરુષાર્થ કહ્યું છે, ક્રમબદ્ધમાં તો અકર્તા ભાવનો અનંત પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધનો નિર્ણય કંઈ એમ નથી થઈ જતો, આપણે વાંચી લીધું ને આપણે આટલું બોલી ગયા એટલે એમ કંઈ ક્રમબદ્ધ એમ નથી. અકર્તાપણાનો તમને એવો પુરુષાર્થ થાય છે, ક્રમબદ્ધનો વિચાર કરતા 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 એવો પુરુષાર્થ થાય છે કે તમે અંતરમાં વળી જાઓ છો. કાળલબ્ધિ એટલે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય, પણ આવો નિર્ણય કરનારને જ્ઞાતા દ્રષ્ટાનો સમ્યક પુરુષાર્થ હોય છે. એટલે કે ક્રમબદ્ધનું પરિણમન છે એ નિર્મળ જ હોય છે. અને પછી વાત એ લીધી કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આવે છે કે સમય સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે. પરંતુ ક્રમબદ્ધનો સાચો નિર્ણય કોને હોય છે? જેને પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું ભાન થયું છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. અને તેની પરિણમન ધારા પણ ક્રમબદ્ધ સમ્યક છે. અજ્ઞાનીને ક્રમબદ્ધનો નિર્ણય ક્યાં છે? સમ્યક દર્શન નથી, એને પણ ક્રમબદ્ધનો સાચો નિર્ણય નથી. એને હજી ઘણું કરવાનું છે. ક્રમબદ્ધનો પુરુષાર્થ, ક્રમબદ્ધનો પુરુષાર્થ એટલે એવી સાચી શ્રદ્ધા ક્રમબદ્ધની થવી, એમાં તો ઘણો પુરુષાર્થ રહ્યો છે. એ તો સમ્યક દર્શનની નજીક છે. અજ્ઞાનીને તો ક્રમબદ્ધનો નિર્ણય જ નથી. એને તો રાગ દ્વેષ સાથે એકત્વ થઈ ને રાગમાં અહમ પણ વર્તે છે, રાગમાં અહમ પણ વર્તે છે, શુભાશુભ ભાવમાં એને અહમ પણ વર્તે છે. અજ્ઞાની પોતે હું રાગી છું, દ્વેષી છું એમ માને છે. દયાદાન પૂજા આદિ રાગનો કરતા છું એમ તે માને છે. પોતાની ચીજ અંદર ત્રિકાળી નિર્મળ આનંદ સ્વભાવી ભગવાન આત્મા નાયક ચીજ છે એને એ જાણતો નથી, એટલે એ પોતાને રાગી કે દ્વેષી માને છે. અને એવું માનતો થકો તે રાગી અને દ્વેષી એટલે રાગ દ્વેષનો કર્તા થાય છે અને જાણે કે હું આત્મા છું જ નહીં એમ અજ્ઞાની રાગમાં અહમપણે પ્રવર્તી રહ્યો છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાના શુદ્ધ આત્માને ભૂલી ગયો છે, આત્માના નિર્મળ સ્વરૂપને ભૂલી ગયો છે. એ બિચારો એ રાગ દ્વેષ જે થાય છે એ ભાવે જ રહે છે. પોતે જેવો ભાવ કરે છે એવા ભાવે રહ્યો છે. શુદ્ધ ભાવનું તો જ્ઞાન ભાન છે જ નહીં, એનો તો એને વિચાર પણ આવતો નથી, એનો પુરુષાર્થ ઉપડતો નથી. પંડિતાઈ કરે પણ એમ નથી કે આપણે આત્મામાં જઈએ એનો પુરુષાર્થ ઉપાડીએ. કેટલાય વર્ષોથી શાસ્ત્ર વાંચતો હોય, અભ્યાસ કર્યા કરે, ચર્ચાઓ કર્યા કરે, પણ ક્યારે પુરુષાર્થ એવો કરશે? પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ ક્યારે એ કરશે કે માત્ર પછી ચર્ચાઓ જ કર્યા કરશે? ગુરુદેવ કહે છે કે આ અજ્ઞાનમય ભાવના કારણે પોતાને પર એવા રાગ દ્વેષ રૂપ કરતો થકો અજ્ઞાની કર્મોને કરે છે. જેવા ભાવ થાય છે એવા ભાવનો એ કરતા થાય છે. અને અહીંયા એ ભાવનો કરતા થાય છે એટલે ભાવ કર્મનો કરતા છે, અહીંયા જળ કર્મની તો વાત નથી. શુભાશુભ ભાવ રૂપે જે રાગદ્વેષના પરિણામ, તે રાગદ્વેષના પરિણામનો અજ્ઞાની કરતા થાય છે અને એમ એને આશ્રવ થાય છે અને ભાવ બંધ પડે છે. આગળ અહીંયા કહે છે કે હવે જ્ઞાની એટલે ધર્મી જીવ કેવા હોય છે તે વાત કરે છે. ગુરુદેવ સમજાવે છે કે ધર્મીને સ્વ પરના વિવેક દ્વારા આનંદમૂર્તિ ભગવાન આત્મા અને દુઃખ સ્વરૂપ એવો રાગ, એ બેની ભિન્નતાનું સમ્યક પ્રકારે જ્ઞાન થયું છે. બે વચ્ચે ભિન્નતા છે એનું સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારની વાત આપણે ગઈકાલે પણ લીધી હતી, આજે ફરીથી લઈએ છીએ કે સમ્યક પ્રકારે એટલે શું? વિવેક, ધર્મીને સ્વ પરનો વિવેક, પણ એમાં સમ્યક પ્રકારે એમ કેમ લીધું? સ્વ અને પરનો વિવેક, રાગ અને પોતે ભગવાન આત્મા, એ બેની વચ્ચેની ભિન્નતા એવું ભેદ જ્ઞાન એમાં સમ્યક પ્રકારે લીધું. તો સમ્યક પ્રકારે એટલે શું? સમ્યક પ્રકારે એટલે કે સ્વરૂપના લક્ષે યથાર્થપણે, સ્વરૂપના લક્ષે યથાર્થપણે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરીને કેવું સ્વરૂપ છે એ જાણવાનો, એનું જ્ઞાન કરવાનો અને એ રૂપે પરિણમવાનો જે પુરુષાર્થ કરે તો સ્વરૂપનું લક્ષ્ય થાય. અને એ સ્વરૂપના લક્ષે એ પર જુદું પડે છે. સ્વરૂપના લક્ષે એ પરથી પોતે પોતાને જુદો ભિન્ન અનુભવમાં આવે છે એમ એ ભેદ જ્ઞાન, એ સમ્યક પ્રકાર છે. જ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વ પરનું ભેદ જ્ઞાન પ્રગટ થતા ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. એમાં પરની ખ્યાતિ નથી થતી. સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરતા પરને જુદું પાડે, આ બધું પર એમ કરીને પર તરફનું લક્ષ્ય નથી હોતું, એનામાં સ્વનું લક્ષ્ય છે. લક્ષ્ય સ્વનું કરતા એવું ભેદ જ્ઞાન થાય છે અને એમાં સ્વનું લક્ષ્ય કરીને જે ભેદ જ્ઞાન થાય છે એમાં એ સ્વ છે એને ખ્યાતિ પામે છે, એ સ્વ છે એની એમાં પ્રસિદ્ધિ થાય છે. પ્રસિદ્ધતા કોની છે? સ્વની થાય છે. એટલે સ્વની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. સ્વથી પર જુદું પડ્યું છે તો એ પરની ખ્યાતિની વાત નથી, પરની પ્રસિદ્ધિ નથી પ્રભુ, એમાં સ્વની પ્રસિદ્ધિ થાય છે કે આ હું એ અનુભવ છે. એમાં એને સ્વનો અનુભવ થાય છે, પરનો તો કોઈ પાર નથી, સ્વ પોતે એકલો એક છે, એ અખંડ છે, એકરૂપ છે, એનો એને અનુભવ થાય છે. એટલે સ્વની પ્રસિદ્ધિ થાય છે. એટલે સ્વના આશ્રયે, સ્વના લક્ષ્ય સ્વની પ્રસિદ્ધિ થાય છે. અને એમાં એ પર બીજું બધું જે છે એનાથી પોતે જુદો એમ અનુભવાય છે. પરને કંઈ એ વખતે જુદું જાણે છે પર એમ નથી, પરનું જાણવું નથી, એ સ્વનું જાણવું છે. થોડોક અહીંયા સૂક્ષ્મતાથી વિચાર કરવા જેવો છે કે એ વખતે એ જાણે છે તો કોને જાણે છે. એ તો શબ્દમાં આપણે એમ સમજાવવા ખાતર એમ કહીએ કે પરથી જુદો પોતાને જાણે છે, એમ નથી. ખરેખર તો એ પોતે પોતાને જ અનુભવે છે, પોતાને એકલાને જ અનુભવે છે, પોતાના એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે, એવો એ અનુભવ છે. એમાં પરને અનુભવવાની વાત નથી આવતી. પરથી જુદો એમ પણ દેખાતું નથી કે હું આટલા આટલા આટલાથી જુદો, એમ કંઈ અનુભવ નથી થતો. માત્ર એ વખતે સ્વ અનુભવાય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એ અનુભવમાં આવે છે. એટલે વેદન તરીકે એ અલૌકિક આનંદ હોય છે. એટલે પર અને સ્વ એમાં અનુભવ કોનો? સ્વનો અનુભવ કરે છે, સ્વને જાણે છે. એ અનુભવના કાળે એ કોઈ પર સાથે જણાઈ જાય છે એમ કહેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે, વ્યવહારથી કહેવાય. પણ ખરેખર તો નિશ્ચયથી તો એવું છે કે એ સ્વને જ્યારે અનુભવે છે ત્યારે એ જેને અનુભવે છે અને જે અનુભવનાર છે એ બે વચ્ચે દ્વેત, એટલે બે પણ રહેતું નથી, એ તો એક રૂપે પોતે પોતાને અનુભવે છે. આવી વાત છે પ્રભુ. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, જેટલું આવી શકે શબ્દોમાં એટલું લાવવાનો ગુરુદેવે પ્રયત્ન કર્યો છે. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે તીર્થંકર ભગવાન પણ શબ્દમાં આ વાત કરી નથી શક્યા. આ અનુભવ ગમે વાત છે, છતાં પૂજ્ય ગુરુદેવે કરુણા કરી અને ઘણું 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 આપ્યું છે. વારંવાર એનો વિચાર કરીએ, વારંવાર એને વાંચીએ, વારંવાર એના ઉપર મનન મંથન ચિંતન કરીએ તો આ બધી વાત ખૂબ સ્પષ્ટ થાય છે, ખૂબ ખ્યાલમાં આવે છે. જ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વ પરનું ભેદ જ્ઞાન પ્રગટ થતા ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. એટલે એ વખતે આત્માની ખ્યાતિ થાય છે, આત્માની પ્રખ્યાતિ બીજા આગળ થાય છે એમ નથી, પોતાને પોતાનું સ્વરૂપ એમ અનુભવમાં આવે છે, એમ ખ્યાતિ ઉદય પામી છે, પોતાને એની પ્રસિદ્ધિ થાય છે. આ હું તો આનંદ છું, શાંત છું, વિતરાગ સ્વભાવ છું, અકસાય સ્વરૂપ છું, એમ રાગથી ભિન્ન આત્માની જ્ઞાનીને પ્રસિદ્ધિ થઈ છે. ભાષા બહુ ટૂંકી પણ ભાવ ખૂબ ગહન ભરી દીધા છે. અને પછી તો જેમ ગાથામાં વાત કરી એ પ્રમાણે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જો ભિન્ન આત્માની એક વખત અનુભૂતિ થઈ, એની ખ્યાતિ થઈ, એની પ્રસિદ્ધિ થઈ, સ્વાનુભૂતિ થઈ, પછી એને ભાવ કેવો હોય? એને દ્રષ્ટા ભાવ જ હોય. એટલે પોતાના જ્ઞાનમાં બીજા જ્ઞેયોને માત્ર જ્ઞેય તરીકે જ જાણે, એટલે જ્ઞાનીને જે ભાવ છે તે જ્ઞાનમય ભાવ છે. ભિન્ન આત્માની ખ્યાતિ ઉદય પામી હોવાથી જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. ધર્મીને જ્ઞાનમય એટલે આત્મામય, આત્મામય એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે આત્મામય, એટલે જ્ઞાનમય એટલે આત્મામય વિતરાગમય ભાવ જ હોય છે, એમાં રાગનો અંશ હોતો નથી. જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવનો અભાવ છે, જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવનો અભાવ છે. એટલે રાગમય કહેતા રાગ દ્વેષ બધું આવી જાય, બીજા અન્ય કોઈ પણ ભાવનો એમાં અભાવ છે. જ્ઞાનમય ભાવની અંદર અન્ય ભાવ છે જ નહીં, એમાં કોઈ શુભાશુભ ભાવ છે જ નહીં, એ વિતરાગમય ભાવ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, વિતરાગમય ભાવ જ હોય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિતરાગ સ્વભાવની એને એ વખતે અનુભૂતિ છે. એ વિતરાગી સ્વભાવી આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. અને એના પછી જે વાત કરી કે એને કર્મ બંધ હોતા નથી, અને એના વિશે પણ પાના નંબર 237 ઉપર પહેલા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ સમજાવે છે કે સ્વ પરના ભેદ વિજ્ઞાનને લીધે જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. ધર્મી એટલે જ્ઞાની પોતે સમ્યક દર્શન સહિત છે, એ રાગમાં સ્થિત નથી. પણ જ્ઞાની પોતે પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે. અહીંયા નિર્વિકલ્પ ધ્યાનની વાત નથી, ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે કહેતા અહીંયા એમ નથી કહેવું કે એને નિર્વિકલ્પ અનુભવ પોતે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે એ વાત નથી, પણ એની દ્રષ્ટિ બદલાઈ છે એટલે દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ રહે છે, એટલે એમ એ પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે કે હું આ ચૈતન્ય સ્વભાવી છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ વાતમાં એ સ્થિત છે, એમાં એ સ્થિત છે. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયકપણું જે છે એ વાતમાં એ રહ્યો છે, એટલે અન્ય ભાવે પોતે નથી એમ અહીંયા તો જણાવવું છે. જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે, એને કદાચ રાગ થાય કે દ્વેષ પણ થાય તો વિભાવ ભાવ એવા થાય છે, છતાં એ ભાવમાં એ નથી, એને એ પોતે જાણે છે, માત્ર જાણે જ છે, એનો દ્રષ્ટા થઈ જાય છે, એનો જાણવા વાળો થાય છે, એનો કરવા વાળો કરતા થતો નથી, એનો ભોગવવા વાળો ભોગતા થતો નથી. ગુરુદેવ કહે છે કે સ્વ પરના ભેદ વિજ્ઞાનને લીધે જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. પુણ્ય પાપના જે ભાવ આવે છે તે જુદા છે, પર છે, ભિન્ન છે, એમ જ્ઞાની જાણે છે. પોતાના જ્ઞાનની પર્યાયમાં એને પોતાથી ભિન્ન જાણે છે. ધર્મી પોતાના ચિદાનંદ રસમાં, શાંત રસમાં સ્થિત હોવાથી રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થયો છે, છૂટી ગયો છે. આ લક્ષ્મી મારી કે મકાન મારું કે આ બૈરા છોકરા મારા એ તો બાજુ પર રહી ગયું, એ તો ક્યાંય દૂર રહી ગયું, પણ અહીંયા તો એમ કે છે કે આ રાગનો ભાવ જે થયો એ પણ મારો નથી, એમ જ્ઞાનીની દશા છે. એનાથી એ નિવૃત્ત થઈ ગયા છે. જ્ઞાની એ રાગ આવ્યો છે તો એનાથી પણ એ નિવૃત્ત છે. અશુભ રાગ કે શુભ રાગ, કોઈ પણ પ્રકારનો રાગ અન્ય ભાવ છે, એનાથી એ નિવૃત્ત થઈ ગયા છે. પેલી બહારની વસ્તુની તો વાત જ નથી, એ તો બધું જુદું જ છે, કે તો ક્યાંય રહી ગયું. અહીં તો કહે છે કે દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિ જે શુભ રાગ આવે છે તે મારો છે એવો અહંકાર જ્ઞાનીને નિવૃત્ત થઈ ગયો છે, એવો અહંકાર એમને હવે રહ્યો નથી. દયા દાન વ્રત તપ ભક્તિના ભાવને એ શુભ ભાવ માને છે અને એને તો એ અટકવાના સ્થાન જાણે છે કે હું ક્યાં ક્યાં અટક્યો, મારે તો મારા શુદ્ધ ભાવમાં રહેવાનું હતું. આ તો શુભ રાગ આવ્યો, વ્રતનો ભાવ આવ્યો હોય, રાગનો ભાવ આવ્યો હોય, એવો શુભ ભાવ આવ્યો હોય, પૂજા ભક્તિનો ભાવ આવ્યો હોય, શાસ્ત્ર લખવાનો મુનિને ભાવ આવ્યો હોય કે શિષ્યને સમજાવવાનો પણ ભાવ આવ્યો હોય, પણ એ બધો શુભ ભાવ છે, શુભ રાગ છે, અને એ મારો એટલે આત્માનો નહીં, એમાં મારું કંઈ કરવા પણ નહીં, એમ એમાંથી એ નિવૃત્ત થઈ ગયા છે. અને એ નિવૃત્ત થઈ ગયા છે એનો અર્થ એ છે કે એમને એવું જુદું પાડવું પડતું નથી, વારે વારે એ બાબતમાં એમને ખ્યાલ કરીને જુદું પાડવું પડતું નથી. નિવૃત્ત થઈ ગયા છે એટલે સદાને માટે એનાથી એ નિવૃત્ત થઈ ગયા છે. એ ભાવને પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ જાણે છે. પોતાના શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મામાં અહમ સ્થાપિત થતા, ક્યાં અહમ સ્થાપિત થાય છે, હું પણ ક્યાં સ્થાપિત થાય છે, અહમ સ્થાપિત થવું એટલે હું 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 પણ ભાવ ક્યાં સ્થાપિત થયો છે. પોતાનો ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા પોતાના આત્મામાં અહમ સ્થાપિત થયો છે કે આ હું છું, શુદ્ધ આત્મ સ્વભાવ તે હું છું, જ્ઞાયક એવો હું છું, એમાં એ પોતે અહમ સ્થાપિત થતા અન્ય ભાવોથી એ છૂટી ગયા છે. રાગ મારો છે એવા અહંકાર જ્ઞાનીને હોતા નથી. બહારમાં પ્રવૃત્તિ એવી દેખાય, જ્ઞાનીની પ્રવૃત્તિ પણ એવી દેખાય, પણ શ્રદ્ધામાં એમને રાગનો અહંકાર છૂટી ગયો હોય. વ્યવહારના રાગની પ્રવૃત્તિના પરિણામ જ્ઞાનીને પણ હોય છે, નથી હોતા એમ નથી, એવા પરિણામ પણ થાય, પણ એ વ્યવહારનો રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે એટલે જે ભાવબંધ થાય છે એ પણ કેવા નબળા થાય છે. જ્ઞાની છે, મુનિ છે, તો ત્રણ કસાયનો અભાવ થયો છે, માત્ર હવે તો સંજુલન કસાય એક જ રહ્યો છે, તો પછી બંધ પણ કેવો થાય, ખૂબ નબળો બંધ પડે, ખૂબ 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 નબળો, અતિ નબળો બંધ પડે કે જેને જતા વાર ન લાગે. ચોથે ગુણસ્થાને અનંતાનુબંધી કસાય ગયો છે અને પછી પણ જો બંધ પડે છે, ફક્ત ચોથા ગુણસ્થાનની વાત લઈએ, એવા જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, હજી સંયમ આચરણ ચારિત્ર તો થયું પણ નથી, તો એવા જ્ઞાની છે એને પણ એવા રાગના પરિણામ થયા છે કે કોઈ પ્રકારે દ્વેષના પરિણામ થયા છે, તો એને લીધે થઈને એમને બંધ પડે છે, નથી પડતો એમ નથી, પણ એ બંધ કેવો છે, એ બંધ કેવો છે, એમાં હવે અનંત અનુબંધ થાય એમ નથી, હવે એમને વધારે ભવ થવાના નથી, એવા બંધ નથી પડતા કે જેમાં હજી વધારે અનંત કાળ સુધી એમને બંધ પડે, એવો બંધ હવે થવાનો જ નથી. એટલે જે જ્ઞાનીના ભાવ છે એને લીધે થઈ અને જે નબળા બંધ પડે છે એને ગૌણ કરીને અહીંયા વાત કરી છે કે જ્ઞાનીને બંધ પડતો નથી, એને ગૌણ કરીને એમ કહેવામાં આવ્યું છે. બંધ તો પડે છે, જો ગુરુદેવ અહીંયાની સ્પષ્ટતા લીધી છે કે વ્યવહારના રાગની પ્રવૃત્તિના પરિણામ જ્ઞાનીને પણ હોય છે, પણ એ વ્યવહારનો રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો હોય છે. આપણે આગળ લઈએ, અહીંયા કેવી રીતે એનાથી નિવૃત્ત થયા છે એની થોડીક વધારે વાત લઈએ. 237માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કે પર એવા રાગ દ્વેષથી ભિન્નપણાના કારણે નિજરસથી જ અહંકાર નિવૃત્ત થયો છે. થોડોક વિસ્તારમાં ગુરુદેવ આ નિજરસથી અહંકાર નિવૃત્ત થયો છે એનો કર્યો છે. એ રાગ દ્વેષથી પોતે જુદા છે, જે ભાવ આવ્યો છે શુભ કે અશુભ ભાવ એનાથી જ્ઞાની પોતે જુદા છે એને દ્રષ્ટા જ્ઞાતા ભાવે જાણે છે, જુએ છે. તો એ વખતે એના રાગ દ્વેષના ભાવથી નિવૃત્ત થયા છે તો એમાં શું છે? તો કે નિજરસથી એવી દશા થઈ છે, પોતાના આત્માનો રસ, જે આનંદનો રસ છે, જે શાંતિનો રસ છે, એવા નિજરસને કારણે એ પેલા રાગ દ્વેષના અહંકારથી નિવૃત્ત થયા છે. એટલે એવા રાગ દ્વેષને પોતાથી જુદા જાણે છે, રાગી અને દ્વેષી થતા નથી, અર્થાત રાગ અને દ્વેષનો કરતા થતા નથી. સંકિતિ ચક્રવર્તી બહારથી છ ખંડના રાજ્યને સાધતા દેખાય, છ ખંડનું રાજ્ય એ સાધે એટલે કે એ મેળવે છે, એ જીતી લે છે, એના સામી થાય છે એવું બહારથી આપણને દેખાય, પણ ખરેખર તો એ અંતરમાં અખંડને સાધતા હોય છે, પોતાના સ્વરૂપને સાધે છે. એ બધાથી તો પોતે પર છે, જુદા છે, એમને એવો રાગ નથી. એ વખતે એ જે પૂર્વના કર્મના ઉદય વર્તે છે અને એને કારણે જે સંયોગો થયા છે તો એ સંયોગોને એ આધીન નથી થતા, પણ એ સંયોગોને પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ છે, જાણે છે, એટલે એની સાથે જોડાતા નથી અને એ સંયોગો એવા જ થાય છે કે જેમાં એ છ ખંડને સાધે. આવા સંયોગો ઉત્પન્ન થયા છે છતાંય એનાથી તો એ જુદા અલિપ્ત રહે છે, અને જે એનાથી અલિપ્ત નથી રહેતા એને તો પડવાનું થાય. એટલે એમના અભિપ્રાયમાં તો રાગનું એકત્વ છૂટી ગયું છે. જે રાગાદી થાય તેને કેવળ જાણે જ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ, આ વાતને આપણે બરાબર એમ જ સમજીને બેસાડવાની છે. વારંવાર આ વાત આવશે, સમયસર આખું આવી સૂક્ષ્મ વાતોથી ભરેલું છે. ગાથા 127 ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાંથી આપણે લઈએ. અહીંયા પાના નંબર 238 ઉપર કહે છે કે ક્રોધ અને માન તે દ્વેષના બે ભેદ છે, માયા અને લોભ એ રાગના બે ભેદ છે. એ આપણે જાણીએ છીએ, ક્રોધ અને માન દ્વેષની અંદર એ બંને સમાય છે, અને માયા અને લોભ છે એ બંને રાગમાં સમાય છે. આ બધા સામાન્ય શબ્દથી મોહ કહેવાય છે. મોહ કર્મની પ્રકૃતિનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે. મોહકર્મની પ્રકૃતિનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે. જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહીં, જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહીં, ઉદયના પ્રસંગે રાગ દ્વેષ થાય છે એમ અહીં સિદ્ધ કરવું છે. ઉદય પ્રમાણે રાગ થાય છે એમ નથી, ઉદય આવ્યો છે એ રાગ કરાવે છે એમ નથી. શેનો ઉદય? કર્મનો ઉદય. કર્મનો જે ઉદય આવ્યો છે એને લીધે થઈ અને જીવને રાગ કે દ્વેષ કરવા પડે એમ નથી, એ કંઈ એનું કારણ નથી. પણ ઉદય આવ્યો છે એવો ઉદય વર્તે છે તો જે જાગૃત નથી, જે અજ્ઞાની છે, એને રાગ દ્વેષના ભાવ થાય છે. જે જાગૃત છે એને એવા ભાવ નથી થતા, જે જ્ઞાની છે એને એવા ભાવ નથી થતા. ઉદય આવ્યો છે, જેવો ઉદય આવ્યો છે એ પ્રસંગે એવા રાગ દ્વેષના ભાવ થવા એમાં જીવનું પોતાનું કારણ છે, એ જીવની પોતાની ઊંધા પુરુષાર્થ કે નબળાઈ રૂપે કારણ છે. જીવનો એ વખતે ઊંધો પુરુષાર્થ હોય કે અથવા તો જીવનના પુરુષાર્થમાં નબળાઈ હોય કાં તો પ્રમાદ હોય તો એમ થાય છે. જેવો પ્રસંગ આવ્યો છે, ઉદય આવ્યો છે, એવો રાગ થાય. પણ પ્રસંગ ગમે તેવો આવ્યો, ઉદય ગમે તેવો વર્તો હોય, સંયોગોને આધીન જો જીવને નથી થવું તો નથી થતો. મુનિ ક્યાં સંયોગને આધીન થઈ જાય છે? સંયોગને પોતાથી જુદા જીવે છે, જાણે છે, અને પોતે એમાં રાગી દ્વેષી થતા નથી. એટલે જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહીં, પણ ઉદયના પ્રસંગે એવો ઉદય વર્તે છે. એ વખતે અજ્ઞાનીને કે મિથ્યા દ્રષ્ટિને એવા રાગ દ્વેષ થાય છે, એમ અહીંયા તો વાત કરવી છે. જે પ્રકારે ઉદય આવે તે જ પ્રકારે રાગદ્વેષ થાય એમ છે નહીં. બહુ સ્પષ્ટ કર્યું છે. ઉદય તો આવે પ્રભુ, ઉદય આવે છે, અને જો ઉદય આવે એમ જ જો જીવને વર્તવું પડતું હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કર્મના ઉદય આવે અને એને કારણે જે સંયોગો સર્જાય એવા સંયોગોને એને આધીન થવું પડતું હોય, એવું ફરજિયાત હોય, જીવ કર્મને આધીન જ થઈ જતો હોય, કર્મના ઉદયને આધીન જ થઈ જતો હોય, તો કોઈ જીવ કર્મથી છૂટી શકે જ નહીં, કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. પણ એમ નથી, અહીંયા વાત એ સ્પષ્ટ કરવી છે. સિદ્ધ કરવું છે એટલે અહીંયા સાબિત કરવું છે, અહીંયા એ સ્પષ્ટ કરવું છે કે ભાઈ આ રાગ દ્વેષના જે ભાવ થાય છે તેમાં એ જીવને પોતાને એવી નબળાઈ વર્તે છે એટલે થાય છે. જીવનું પોતાનું કારણ છે, એ સમયની એવી એની યોગ્યતા છે, એનું એવું અશુદ્ધ ઉપાદાન છે એટલે એ થાય છે. પણ એ વખતે એવો પ્રસંગ છે, એવો ઉદય આવ્યો છે, અને અહીંયા એવા રાગ દ્વેષના ભાવ થયા છે. પણ એથી કરીને એ રાગદ્વેષના ભાવ થવાનું કારણ એ પેલો ઉદય નથી. જે ઉદય આવ્યો છે એ કંઈ એનું કારણ નથી, પોતાની યોગ્યતા પ્રમાણે રાગદ્વેષ થાય છે. આ રાગદ્વેષનો સ્વાદ જે છે તે મલિન છે. અજ્ઞાનીને ભેદ જ્ઞાન નથી, તેને રાગદ્વેષ અને પોતાના ઉપયોગની ભિન્નતાનું જ્ઞાન નથી. પોતાનો ઉપયોગ એ જુદો છે અને આ રાગદ્વેષ જુદા છે એની ભિન્નતા નથી ને, એ જુદું નથી પડતું, એટલા માટે ઉપયોગ રાગદ્વેષ સાથે જોડાય છે. ઉપયોગ ક્યાં ગયો છે એની ભિન્નતા એને ખબર નથી, ભેદ જ્ઞાન નથી. અજ્ઞાનીને એ રાગદ્વેષ અને પોતાના ઉપયોગની ભિન્નતાનું જ્ઞાન નથી. ઉપયોગ પોતાનો છે. ઉપયોગ શું છે? જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ પોતાના છે, અને પેલો રાગ જે છે એ તો જળ છે, અચેતન છે, એ એનો ન હોય. પણ ઉપયોગ ત્યાં જાય છે, એની સાથે જોડાય છે. એટલે રાગદ્વેષ અને ઉપયોગને એક કરીને એ એમ માને છે કે આ રાગદ્વેષ રૂપ જે મરીન ઉપયોગ છે તે જ હું છું. ખરેખર એમ નથી. જ્ઞાની એને જુદા જાણે છે. પોતાનો ઉપયોગ એ જ્ઞાન દર્શનનો ઉપયોગ છે એ પોતે છે, અને પેલું રાગદ્વેષ છે તે જુદું છે એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાની આમ નથી જાણતો. એ ઉપયોગને ઉપયોગ છે તે ચેતન છે, ઉપયોગ છે તે ચેતન છે, અને રાગદ્વેષ છે તે અચેતન જળ છે. એ અચેતન જળને અને ચેતન ઉપયોગને અજ્ઞાની એક કરીને માને છે, એટલે એ રાગી દ્વેષી થાય છે. આ રાગદ્વેષ રૂપ મલિન ઉપયોગ છે તે હું છું, અને એ પ્રમાણે એમાં રાગદ્વેષમાં એને અહમ બુદ્ધિ થાય છે અને એ કર્મોને કરે છે, જ્યારે જ્ઞાનીને એમ થતું નથી. તો આ રીતે અહીંયા આપણે આ ગાથા 127 પૂરી કરીએ છીએ. હવે ગાથા 127 પછી ગાથા 128-129માં જે વાત આવવાની છે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે શ્લોક કહ્યો છે એ આપણે લઈએ. કળશ 66. કે જ્ઞાનમય એવ ભાવ કુતો ભવેત જ્ઞાનીનો ન પુનરન્ય, અજ્ઞાનમય સર્વ કુતોયમ જ્ઞાનીનો નાન્ય. આ શ્લોક હવે જે ગાથા આવવાની છે એના સૂચના રૂપે કહેવામાં આવ્યો છે. શ્લોકનો અર્થ આ પ્રમાણે છે કે જ્ઞાનીન કુત જ્ઞાનમય એવ ભાવ ભવેત. અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય? પુન અન્ય ન અજ્ઞાનીન કુત સર્વ અયમ અજ્ઞાનમય અન્ય ન અને અન્ય અર્થાત અજ્ઞાનમય ન હોય. એટલે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય અને અજ્ઞાનમય ભાવ કેમ ન હોય, અને વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે અને અન્ય એટલે કે જ્ઞાનમય ન હોય. શું પ્રશ્ન અહીંયા કર્યો છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય ભાવ હોય છે અને અજ્ઞાનમય ભાવ નથી હોતા, અને અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ છે જ્ઞાનમય નથી. આવો અહીંયા આ કળશની અંદર પ્રશ્ન લીધો છે અને એ કળશમાં જે વાત છે એના ઉત્તર રૂપે ગાથા 128 અને 129 કહેવામાં આવી છે. ગાથા 128 અને ગાથા 129. જ્ઞાનમયાત ભાવાત જ્ઞાનમયશ્ચૈવ જાયતે ભાવ યસ્માત તસ્માત જ્ઞાનિન સર્વે ભાવા ખલુ જ્ઞાનમયા. અજ્ઞાનમયાદ ભાવાદ જ્ઞાનશ્ચૈવ જાયતે ભાવ યસ્માત તસ્માત ભાવા અજ્ઞાનમયા અજ્ઞાનિન. ગુજરાતીમાં આ ગાથા લઈએ. વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમય કરે. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યસ્માત, કારણ કે જ્ઞાનમયાત ભાવાત ચ જ્ઞાનમય એવ ભાવ જાયતે, એટલે કે કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે. પેલા પ્રશ્ન જે કર્યો ને એના ઉત્તર રૂપે આ વાત કરી. શ્લોકમાં એ પ્રશ્ન જણાવ્યો અને એમાં એમ પૂછ્યું કે કેમ જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ થાય છે અને અજ્ઞાનમય ભાવ નથી થતા, અને અજ્ઞાનીને કેમ અજ્ઞાનમય જ ભાવ થાય છે અને જ્ઞાનમય નથી થતા. એટલે એના ઉત્તર રૂપે આ 128 અને 129 ગાથા કહેવામાં આવી છે. એટલે એના ગાથાના અર્થમાં અહીંયા જણાવ્યું કે કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તસ્માત જ્ઞાનીન સર્વે ભાવા ખલુ જ્ઞાનમયા, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. ચ યસ્માત અજ્ઞાનમયાત ભાવાત અજ્ઞાન એવ ભાવ જાયતે. અને વળી બીજી વાત પણ કરે છે કે કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તસ્માત અજ્ઞાનીન ભાવા અજ્ઞાનમયા, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. શું કહ્યું ગાથાની અંદર? કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે, અને એ જ રીતે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. હવે ટીકાની શરૂઆત કરતા પહેલા એક સ્પષ્ટતા કરવી છે, એ કરી દઈએ એટલે કોઈને ગોટાળા થાય નહીં. જો 126 ગાથાની અંદર શું વાત આવી? 126 ગાથામાં એમ કહ્યું કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો કરતા થાય છે, અને જ્ઞાનીને તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. એટલે ત્યાં જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવની માત્ર વાત કરી હતી, અને મૂળ વધારે વાત શેની કરી હતી? કે આત્મા જે ભાવને કરે છે તે ભાવ રૂપ કર્મનો તે કરતા થાય છે, આ 126 કહેવામાં આવ્યું હતું, બરાબર. પછી આગળ વધી અને 127 અંદર શું કહ્યું? કે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી. કે અજ્ઞાની અજ્ઞાનમય ભાવને કારણે કર્મો બાંધે છે અને જ્ઞાની જ્ઞાનમય ભાવને કારણે કર્મો બાંધતો નથી. આ 127માં કહેવામાં આવ્યું. અને હવે અહીંયા 128 અને 129માં આ રીતે કહે છે કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય અને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય, અન્ય ભાવ ઉત્પન્ન થાય નહીં. એટલે આ રીતે 126, 127 અને પછી આ 128, 129 આ રીતે છે એ બરાબર સાથે એક સમજવું જોઈએ. તો હવે આગળ ટીકા અને ભાવાર્થ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
જયતે પ્રણમ પદતે વરતે જયતે.